એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે ઇતિહાસના એક એવા મહત્વના વળાંકની વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાને બદલી નાખી.
હા, આપણે વાત કરીશું વિસંસ્થાનીકરણની, એટલે કે ડીકોલોનાઇઝેશનની. 20મી સદીની આ એક ખૂબ મોટી અને કહેવાય ને જટિલ પ્રક્રિયા હતી.
અને આ સમજવા માટે આપણે જાણીતા ઇતિહાસકાર ડેન કેનેડી એમના કામ પર ધ્યાન આપીશું. ખાસ કરીને એમનું પુસ્તક છે ડીકોલોનાઇઝેશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને બીજા એમના જે સંશોધનો છે એના આધારે આપણે ચર્ચા કરીશું.
બરાબર. અને આ વિષય ખાલી ઇતિહાસનો નથી, ખરું ને? આજે પણ જે દુનિયામાં રાજકીય ઉથલપાથલ ચાલે છે, આર્થિક અસમાનતા છે, સંઘર્ષો છે,
હા,
એના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ વિસંસ્થાનીકરણ સાથે જોડાયેલા છે. અને ભારત જેવા દેશ માટે તો આ એમ કે ખૂબ જ નજીકનો અનુભવ છે. એની અસરો આપણે આજે પણ જોઈએ છીએ.
અને એમની વાતમાં એવું શું ખાસ છે કે આપણે આજે એમના વિશ્લેષણ પર ધ્યાન આપી રહ્યા છીએ?
ચોક્કસ. જુઓ, ડેન કેનેડી અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી છે ત્યાં ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર છે. એમનું કામ મુખ્યત્વે બ્રિટિશ સામ્રાજ્ય, સંસ્થાનવાદ અને ગ્લોબલ હિસ્ટ્રી પર છે.
ઓકે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલી છે, એટલે આ ક્ષેત્રના કહેવાય ને ખૂબ ઊંડા જાણકાર છે.
એટલે અભ્યાસ તો ઘણો છે, પણ એમના વિશ્લેષણમાં કંઈક અલગ શું છે? બીજા ઇતિહાસકારોથી એ કેવી રીતે જુદા પડે છે?
હા, એ બહુ રસપ્રદ વાત છે. કેનેડી શું કરે છે કે એ ખાલી સંસ્થાનોમાં શું થઈ રહ્યું હતું, ત્યાંના લોકો શું કરતા હતા એટલું જ નથી જોતા, પણ સાથે સાથે લંડન અને પેરિસ જેવા જે સત્તાના કેન્દ્ર હતા ત્યાં બેઠેલા લોકો શું વિચારતા હતા, કેવા નિર્ણયો લેતા હતા, એને પણ એટલું જ મહત્વ આપે છે.
એટલે કે શાસક અને શાસિત બંનેના દ્રષ્ટિકોણ.
બરાબર. સિક્કાની બંને બાજુ જોવાનો પ્રયત્ન કરે છે. બીજું, એ કોઈ એક દેશ કે વિસ્તાર પૂરતા સીમિત નથી રહેતા. આફ્રિકા, એશિયા બધે શું થયું એની સરખામણી કરે છે, પણ સાથે એ પણ ધ્યાન રાખે છે કે દરેક જગ્યાની પરિસ્થિતિ અલગ હતી.
એટલે જટિલતાને સ્વીકારે છે એમ ને?
સરળ નથી બનાવી દેતા.
હા, બિલકુલ. એ ઇતિહાસની જે ગૂંચવણો છે ને એને સરળ બનાવવાને બદલે એને જ સામે લાવે છે, એ એમની ખાસિયત છે.
ખૂબ સરસ. તો આટલી મોટી અને જટિલ પ્રક્રિયા વિશે કેનેડી મૂળ શું કહેવા માંગે છે, એમનો મુખ્ય વિચાર શું છે? શું ખાલી એટલું જ કે સામ્રાજ્યો ગયા અને દેશો આઝાદ થયા?
ના ના, એનાથી ઘણું વધારે છે. કેનેડીનો મુખ્ય મુદ્દો એ છે કે વિસંસ્થાનીકરણ કોઈ સરળ ઘટના નહોતી. જાણે કે જે શાસન કરતા હતા એમણે ઉદારતાથી કહ્યું, લો ભાઈ આઝાદી લઈ લો, એવું બિલકુલ નહોતું. આ તો એક અત્યંત જટિલ, સંઘર્ષોથી ભરેલી, ઘણીવાર તો લોહિયાળ પ્રક્રિયા હતી, અને એની અસર આખી દુનિયા પર પડી. એણે ખાલી રાજકીય નકશા ના બદલ્યા, પણ આંતરરાષ્ટ્રીય સંબંધો, અર્થતંત્ર, અરે લોકોની વિચારસરણી સુદ્ધા બદલી નાખી. એટલે આપણે જે વાર્તાઓ સાંભળીએ છીએ ને કે આઝાદી મળી, મુક્તિનો ઉત્સવ, કેનેડીયને એક રીતે પડકારે છે.
હા, બરાબર. એ કહે છે કે આ ખાલી જીતની ગાથા નથી કે નથી સત્તા શાંતિથી સોંપી દેવાની કહાણી. આ તો ઘણી બધી વસ્તુઓનું પરિણામ હતું, જેમ કે જે તે દેશોમાં રાષ્ટ્રવાદી ચળવળો ચાલતી હતી એ.
હા.
પછી જે સામ્રાજ્ય ચલાવતા હતા એમની પોતાની અંદરની મુશ્કેલીઓ, એમની નબળાઈઓ, અને સૌથી મહત્વનું પહેલા અને બીજા વિશ્વયુદ્ધ અને પછી જે શીતયુદ્ધ શરૂ થયું, આ બધી વૈશ્વિક ઘટનાઓનો પણ મોટો ફાળો હતો. આ બધું ભેગું થયું ત્યારે આ પરિવર્તન આવ્યું.
આ સાંભળીને એક સવાલ મનમાં આવે છે કે 20મી સદીની શરૂઆતમાં જે યુરોપિયન સામ્રાજ્યો હતા, બ્રિટિશ, ફ્રેન્ચ, એ એટલા મજબૂત લાગતા હતા જાણે કાયમ રહેશે, તો પછી આટલી જલ્દી થોડા જ દાયકાઓમાં એ કેમ તૂટી પડ્યા અને એના પરિણામો કેવા આવ્યા જે આજે પણ આપણે જોઈએ છે?
બરાબર. આ જ મુખ્ય સવાલોના જવાબ કેનેડી શોટે છે. અને એમની એક મહત્વની દલીલ એ છે કે આ વિસંસ્થાનીકરણનો સમયગાળો એક સાથે બે વિરોધાભાસી વસ્તુઓનો હતો. એક તરફ મુક્તિનો અનુભવ હતો, આઝાદીનો અહેસાસ હતો,
હા,
પણ બીજી તરફ ભયંકર અનિશ્ચિતતા હતી, ઉથલપાતલ હતી. એણે રાજકીય સ્વતંત્રતા તો આપી, પણ સાથે સાથે એમ કે આર્થિક રીતે બીજા પર આધાર રાખવાની નવી રીતો ઊભી કરી, નવા સંઘર્ષો ઊભા કર્યા, નવી અસમાનતાઓ ઊભી કરી.
એટલે એક જટિલ ચિત્ર છે.
હા, અને કેનેડી અને વૈશ્વિક સ્તરે જુએ છે, આફ્રિકા, એશિયા, કેરેબિયન બધે, અને એના રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બધા પાસાઓ પર વાત કરે છે.
ચલો આને થોડું વધુ ઊંડાણથી સમજીએ. કેનેડી કહે છે કે સામ્રાજ્યની અંદર જ એના પતનના કારણો હતા. એ કેવી રીતે?
હા, એ બહુ રસપ્રદ મુદ્દો ઉઠાવે છે. જુઓ, 1900ની આસપાસ ભલે સામ્રાજ્યો બહુ શક્તિશાળી લાગતા હોય, પણ એમના પાયામાં જ વિરોધાભાસ હતા. જેમ કે બ્રિટન કે ફ્રાન્સ પોતાના દેશમાં લોકશાહીની વાતો કરે, પણ સંસ્થાનોમાં એમનું શાસન તો દમન પર આધારિત હતું.
ખરું.
પછી આટલા મોટા સામ્રાજ્યને ચલાવવાનો ખર્ચ પણ સતત વધતો જતો હતો. અને એક બીજું પરિબળ, પશ્ચિમી શિક્ષણ. જે સ્થાનિક લોકો ભણ્યા એ લોકો હવે સામ્રાજ્યવાદીઓના જ વિચારો, જેમ કે રાષ્ટ્રવાદ, સ્વતંત્રતા, એનો ઉપયોગ એમની જ સામે કરવા લાગ્યા હતા.
એટલે જે ભણતર એમણે પોતાના ફાયદા માટે આપ્યું એ જ એમની સામે હથિયાર બની ગયું, જેમ કે ભારતમાં નહેરુ હોય કે આફ્રિકામાં ક્વામે નક્રુમા.
બિલકુલ, એ આંતરિક વિરોધાભાસ હતો. પણ પછી જેણે ખરેખર એમ કે આગમાં ઘી હોમવાનું કામ કર્યું એ હતા વિશ્વયુદ્ધો. કેનેડી એને ઉત્પ્રેરક, કેટલિસ્ટ કહે છે.
એ કેવી રીતે? વિશ્વયુદ્ધોએ આખી પ્રક્રિયાને કેવી રીતે ઝડપી બનાવી?
જુઓ, પહેલું વિશ્વયુદ્ધ થયું એમાં યુરોપના દેશો જે રીતે અંદર અંદર લડ્યા, એનાથી એમની અમે સૌથી શ્રેષ્ઠ છીએ એવી જે છાપ હતી એને ધક્કો લાગ્યો. અમેરિકાના પ્રમુખ વિલ્સને સ્વનિર્ણય, સેલ્ફ ડિટર્મિનેશનની વાત કરી, એની અસર સંસ્થાનો સુધી પહોંચી.
હા,
પણ નિર્ણાયક તો બીજું વિશ્વયુદ્ધ સાબિત થયું.
એમાં શું થયું ખાસ?
બીજા વિશ્વયુદ્ધમાં દાખલા તરીકે એશિયામાં જાપાન સામે બ્રિટનની સિંગાપુરમાં હાર થઈ. આવી ઘટનાઓથી યુરોપિયન સત્તાઓ અજય છે એ ભ્રમ તૂટી ગયો. યુદ્ધ પછી બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો આર્થિક રીતે સાવ કમજોર થઈ ગયા હતા.
બરાબર.
અને નવી મહાસત્તાઓ ઉભરી રહી હતી, અમેરિકા અને સોવિયત સંઘ. બંને સૈદ્ધાંતિક રીતે તો સંસ્થાનવાદના વિરોધી હતા, ભલે એમના પોતાના સ્વાર્થ અલગ હતા. યુદ્ધ દરમિયાન સંસ્થાનોમાં જે રાષ્ટ્રવાદી ચળવળો હતી એ પણ વધુ મજબૂત અને સંગઠિત બની. એટલાન્ટિક ચાર્ટર જેવા દસ્તાવેજોએ આઝાદીની માંગને વધારે બળ આપ્યું. ટૂંકમાં કહીએ તો બીજા વિશ્વયુદ્ધે સામ્રાજ્યોના પાયા હચમચાવી નાખ્યા.
અને આ જે રાષ્ટ્રવાદી ચળવળો હતી એ બધી એક સરખી હતી કે એમાં પણ વિવિધતા હતી?
ના, જરાય નહીં. કેનેડીએ સ્પષ્ટ કરે છે કે આ ચળવળોમાં બહુ જ વિવિધતા હતી. કોઈ એક કારણ નહોતું કે લોકો ભેગા થાય. ક્યાંક ધર્મના આધારે, ક્યાંક ભાષા કે વિસ્તારના આધારે, ક્યાંક સમાજવાદી વિચારોના આધારે લોકો લડ્યા, અને એમની લડવાની રીતો પણ અલગ અલગ હતી.
દાખલા તરીકે થોડા ઉદાહરણ આપી શકો?
હા, ચોક્કસ. જેમ કે ભારતમાં આપણે જાણીએ છીએ ગાંધીજી અને કોંગ્રેસે મુખ્યત્વે અહિંસક આંદોલન, સત્યાગ્રહ, બહિષ્કાર, વાટાઘાટો આ રસ્તો અપનાવ્યો. જો કે આઝાદી વખતે જે ભાગલા થયા અને એમાં જે હિંસા થઈ એ વાતને થોડી જટિલ બનાવે છે.
હા, એ દુઃખદ છે.
બીજી બાજુ અલ્જેરિયા જુઓ. ત્યાં FLN નામનું સંગઠન હતું. એમણે ફ્રાન્સ સામે સશસ્ત્ર લડાઈ લડી. ખૂબ જ લોહિયાળ સંઘર્ષ હતો, કારણ કે ત્યાં ઘણા ફ્રેન્ચ લોકો વસતા હતા. એવી જ રીતે વિયેતનામમાં પહેલા ફ્રાન્સ સામે, પછી અમેરિકા સામે લાંબો સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો. કેન્યામાં માઉ માઉ વિદ્રોહ થયો અને બ્રિટિશરોએ એને કચડી નાખવા બહુ દમન કર્યું. એટલે કહેવાનો મતલબ કે ક્યાંક વાટાઘાટો થઈ, ક્યાંક જન આંદોલન થયું, તો ક્યાંક હથિયાર ઉઠાવવા પડ્યા. પરિસ્થિતિ પર આધાર હતો.
તો આ બધી અલગ અલગ ચળવળો સામે જે સામ્રાજ્ય ચલાવતા હતા એમની પ્રતિક્રિયા શું હતી? શું એમણે બધું બસ એમ જ છોડી દીધું?
ના ના, એવું તો બિલકુલ નહોતું. એમણે એમ કંઈ હાથ ઊંચા નહોતા કરી દીધા. એમણે પરિસ્થિતિને પોતાના કાબૂમાં રાખવા, પોતાના હિતો જાળવી રાખવા માટે બહુ પ્રયત્નો કર્યા. એમણે વ્યવસ્થાપિત વિસંસ્થાનીકરણ જેવી નીતિઓ અપનાવી.
એટલે શું? મેનેજ્ડ ડીકોલોનાઇઝેશન.
હા, એટલે કે સત્તા છોડવાની પ્રક્રિયાને એવી રીતે નિયંત્રિત કરવી કે જેથી એમના આર્થિક અને રાજકીય હિતો ઓછામાં ઓછા જોખમાય. નવા દેશો ભલે રાજકીય રીતે સ્વતંત્ર થાય, પણ ક્યાંક ને ક્યાંક એમના પર નિર્ભર રહે. અને અહીં કેનેડી એક બહુ મહત્વની વાત કહે છે જે આપણને વિચારતા કરી દે. એમણે કહ્યું કે સામ્રાજ્યવાદી સત્તાઓએ પોતાનો પ્રભાવ ખતમ કરવાને બદલે તેને રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો.
રૂપાંતરિત કરવાનો
એટલે કે સ્વરૂપ બદલી નાખ્યું.
હા, બરાબર.
આ જ વિચારમાંથી નવ સંસ્થાનવાદ, નિયો કોલોનિયલિઝમ નો ખ્યાલ આવ્યો.
નવ સંસ્થાનવાદ એટલે કે રાજકીય રીતે તો આઝાદ, પણ આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે હજુ પણ પેલા જૂના શાસકોનો પ્રભાવ રહે, એવું કંઈક.
બિલકુલ જ. જાણે ગાડીનો ડ્રાઈવર બદલાયો, પણ ગાડી તો એ જ રસ્તા પર ચાલી રહી છે.
દેશ ભલે સ્વતંત્ર કહેવાય, પણ એની અર્થવ્યવસ્થા, એનો વેપાર, ઘણીવાર તો શિક્ષણ અને સંસ્કૃતિ પર પણ પહેલાના શાસક દેશનો દબદબો કાયમ રહે.
અને દરેક સામ્રાજ્યવાદી દેશનો આ પ્રતિભાવ અલગ હતો. બ્રિટનનો અભિગમ ઘણીવાર ધીમે ધીમે વાટાઘાટોથી સત્તા છોડવાનો હતો, જેમ ભારતમાં થયું. જ્યારે ફ્રાન્સ, ખાસ કરીને અલ્જેરિયા અને વિયેતનામમાં પોતાના સામ્રાજ્યને પકડી રાખવા માટે વધુ આક્રમક રહ્યું. પોર્ટુગલ તો છેક 1970ના દાયકા સુધી લડતું રહ્યું પોતાના આફ્રિકન સંસ્થાનો માટે.
અને આ બધામાં આંતરરાષ્ટ્રીય રાજકારણનું શું? ખાસ કરીને શીતયુદ્ધ, કોલ્ડ વોર, અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેની જે ખેંચતાણ હતી, એની શી અસર થઈ?
શીતયુદ્ધે તો આખી બાજીને વધુ ગૂંચવી દીધી. અમેરિકા અને સોવિયત સંઘ બંને આમ તો કહેતા હતા કે અમે સંસ્થાનવાદના વિરોધી છીએ, પણ હકીકતમાં બંને નવા આઝાદ થયેલા દેશોને પોતપોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી.
એટલે એમનો પોતાનો એજેન્ડા હતો.
હા, એમણે પોતાના તરફી જૂથોને પૈસા આપ્યા, હથિયાર આપ્યા. એના લીધે ઘણા નવા દેશોમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યા, જેને પ્રોક્સી વોર કહેવાય. કોંગો, અંગોલા, વિયેતનામ આ બધા એના ઉદાહરણ છે. અમેરિકા માટે તો સ્થિતિ થોડી વિચિત્ર હતી. એક તરફ એ પોતે બ્રિટન સામે લડીને આઝાદ થયું હતું, પણ બીજી તરફ સામ્યવાદને રોકવા માટે એ ઘણીવાર જૂની સંસ્થાનવાદી સત્તાઓ જેમ કે ફ્રાન્સ એમને સાથ આપતું દેખાયું.
અને આ જ સમયે યુનાઇટેડ નેશન્સ, યુએન અને ત્રીજી દુનિયા, થર્ડ વર્લ્ડ જેવી બાબતો પણ સામે આવી. નહીં,
બરાબર. યુએને નવા દેશોને એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આપ્યું એમની વાત રજૂ કરવા માટે, અને એશિયા આફ્રિકાના નવા દેશોએ ભેગા મળીને અમેરિકા અને સોવિયત આ બંને જૂથોથી અલગ રહેવા માટે બિનજોડાણવાદી ચળવળ, નોન અલાઇન્ડ મૂવમેન્ટ શરૂ કરી. એની શરૂઆત 1955માં બાન્ડુંગ કોન્ફરન્સથી થઈ. પછી 1956માં સુએઝ કટોકટી આવી, જેમાં બ્રિટન અને ફ્રાન્સને પાછા હટવું પડ્યું. એનાથી સ્પષ્ટ થઈ ગયું કે હવે એમનો જમાનો પૂરો થઈ રહ્યો છે.
આપણે રાજકીય પાસાની ઘણી વાત કરી, પણ આર્થિક રીતે શું થયું? રાજકીય આઝાદી મળી ગઈ, પણ શું આર્થિક રીતે પણ દેશો સ્વતંત્ર થયા?
આ બહુ જ મહત્વનો અને કદાચ એમ કહી શકાય કે થોડો નિરાશાજનક મુદ્દો છે. કેનેડી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે રાજકીય સ્વતંત્રતા મળી જવાથી આપોઆપ આર્થિક સ્વતંત્રતા નહોતી મળી જતી. ફસાયેલા રહ્યા, મતલબ કે તેઓ કાચો માલ જેમ કે ખેતીની પેદાશો, ખનીજો, એ બધું સસ્તા ભાવે બહાર મોકલે અને તૈયાર માલ, ફેક્ટરીમાં બનેલી વસ્તુઓ, એ મોંઘા ભાવે આયાત કરે. એમની અર્થવ્યવસ્થા પહેલાના શાસક દેશો પર જ નિર્ભર રહી ગઈ.
આજ પેલો નવ સંસ્થાનવાદ મુદ્દો થયો ને?
હા, આજ વાત નવ સંસ્થાનવાદ અને નિર્ભરતા સિદ્ધાંત, ડિપેન્ડન્સી થિયરી માં આવે છે કે રાજકીય રીતે ભલે આઝાદ થઈ ગયા, પણ આર્થિક રીતે તો હજુ પરાધીન જ રહ્યા.
અને અહીં જ કદાચ કેનેડીનો પેલો મુદ્દો ફરી યાદ આવે છે, જે તમે શરૂઆતમાં કહ્યો હતો. ડીકોલોનાઇઝેશન માત્ર મુક્તિ નહોતી, પણ એક એવું પરિવર્તન હતું જેણે સ્વતંત્રતાની સાથે નિર્ભરતાના નવા સ્વરૂપો પણ બનાવ્યા. આ આર્થિક પાસામાં બહુ સ્પષ્ટ દેખાય છે.
બિલકુલ. અને આર્થિક પડકારોની સાથે સાથે કેનેડી હિંસા અને એનાથી જે આઘાત, જે ટ્રોમા પેદા થયો, એના પર પણ ઘણો ભાર મૂકે છે.
હા, આપણે ભારતમાં ભાગલા વખતની હિંસાને કેવી રીતે ભૂલી શકીએ? શું કેનેડી એવું માને છે કે હિંસા આ પ્રક્રિયાનો એક જરૂરી ભાગ જેવી હતી?
હા, એમનું કહેવું છે કે ઘણીવાર હિંસા કોઈ અકસ્માત નહોતી, પણ એ પ્રક્રિયાના કેન્દ્રમાં હતી. પછી એ આઝાદી માટેની લડાઈ હોય, ભાગલા જેવી કોમી હિંસા હોય, કે પછી નવા દેશો બન્યા પછી સત્તા ટકાવી રાખવા માટે રાજ્ય દ્વારા થતી હિંસા હોય. કેનેડીનો એક બીજો વિચાર અહીં બહુ મહત્વનો છે. નવા ઉત્તર સંસ્થાનવાદી શાસનને સ્થાપિત કરવા અને તેને કાયદેસરતા આપવા માટે હિંસા ઘણીવાર મૂળભૂત હતી, આકસ્મિક નહીં.
આ તો બહુ ગંભીર વાત છે.
હા, અને આ હિંસાએ સમાજો પર બહુ ઊંડા ઘા કર્યા છે. એની અસર પેઢીઓ સુધી ચાલે છે. ઇતિહાસની આ કડવી હકીકતને પણ સમજવી અને સ્વીકારવી જરૂરી છે, એમ કેનેડી માને છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ડેન કેનેડીના વિશ્લેષણના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? ટૂંકમાં કઈ બાબતો ખાસ યાદ રાખવા જેવી છે?
મને લાગે છે કે 4-5 મુખ્ય વાતો છે. પહેલી, જટિલતા અને વિવિધતા. કોઈ એક જ ફોર્મ્યુલા બધાને લાગુ ન પડે. દરેક દેશની કહાણી અલગ હતી.
બરાબર.
બીજી, વારસાની નિરંતરતા. એટલે કે રાજકીય આઝાદી પછી પણ સંસ્થાનવાદી સમયના આર્થિક, રાજકીય અને કદાચ સાંસ્કૃતિક માળખાઓ અને વિચારવાની રીતો ચાલુ રહી, જેને આપણે નવ સંસ્થાનવાદ કહીએ છીએ. જેમ કે ભારતમાં આજે પણ અંગ્રેજી ભાષાનું સ્થાન, આપણી કાયદાકીય અને વહીવટી સિસ્ટમ, આ બધો એ વારસા તરફ ઇશારો કરે છે.
ત્રીજો મુદ્દો કયો ગણાય?
ત્રીજો, વૈશ્વિક જોડાણ. આ લડાઈઓ ખાલી સ્થાનિક નહોતી. એના પર સામ્રાજ્ય ચલાવતા દેશોની ગણતરીઓ અને શીત યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય પરિબળોનો બહુ મોટો પ્રભાવ હતો. અને ચોથો, જેની આપણે હમણાં વાત કરી, હિંસાની વાસ્તવિકતા. શાંતિથી બધું પતી ગયું હોય એવા ઉદાહરણો ઓછા છે. મોટાભાગે સંઘર્ષ, હિંસા અને માનવીય તકલીફો આ પ્રક્રિયાનો ભાગ રહી છે. આ પણ એક સત્ય છે.
અને કદાચ પાંચમો મુદ્દો એ પણ કહી શકાય કે આ પ્રક્રિયાએ ફક્ત સંસ્થાનોને જ નહીં પણ જે દેશો શાસન કરતા હતા એમને પણ બદલ્યા. એમના સમાજ, એમની રાજનીતિ પર પણ અસર પડી.
ચોક્કસ, એ પણ એક મહત્વનો મુદ્દો છે.
તો આ બધી સમજણનો આજના જીવનમાં શું ઉપયોગ? આપણે આ ઇતિહાસ જાણીને શું કરી શકીએ?
ઘણું બધું. પહેલું તો આજના સંઘર્ષોને સમજવા માટે. દુનિયામાં આજે પણ ઘણી જગ્યાએ જે તણાવ છે, જેમ કે મધ્ય પૂર્વમાં, આફ્રિકાના ઘણા દેશોમાં, અરે આપણા પડોશમાં ભારત પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો, એના મૂળિયા ક્યાંક ને ક્યાંક સંસ્થાનવાદી સમયમાં નંખાયેલા છે. એમણે જે સરહદો બનાવી, જે ભાગલા પાડ્યા, એની અસર આજે પણ છે. આ ઇતિહાસ જાણવાથી વર્તમાનને સમજવામાં મદદ મળે છે.
બીજું, વૈશ્વિક અસમાનતાને સમજવા. આપણે જે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથની વાત કરીએ છીએ, એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની આર્થિક ખાઈ, એ કેમ છે? નવ સંસ્થાનવાદ અને નિર્ભરતાના સિદ્ધાંતો એ સમજવામાં મદદ કરે છે કે આના ઐતિહાસિક કારણો શું છે.
ત્રીજું, આપણી વિચારવાની રીત. ઇતિહાસ કોણ લખે છે, કેવી રીતે લખે છે, એના પર સવાલ ઉઠાવતા શીખવું જોઈએ. જે પ્રચલિત વાતો છે એને એમ જ માની ન લેવી. આ જ વાત મીડિયામાંથી આવતી માહિતીને પણ લાગુ પડે છે. એક ક્રિટિકલ દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ મળે છે.
અને કદાચ એક વાત ઓળખ અને સંસ્કૃતિની પણ. ઘણા સમાજો આજે પણ સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવવા અને પોતાની અસલ સાંસ્કૃતિક ઓળખ શોધવા મથી રહ્યા છે. પેલી મનને વિસંસ્થાનિત કરવું, ડીકોલોનાઇઝિંગ ધ માઇન્ડ વાળી વાત.
બરાબર. અને કેનેડીનો એક છેલ્લો વિચાર, જે આખી વાતનો સારાંશ જેવો છે, એ પણ યાદ રાખવા જેવો છે. ડીકોલોનાઇઝેશન વિરોધાભાસી હતું. એક યુગનો અંત અને બીજાની શરૂઆત, જેણે પરિવર્તનની તકો ઊભી કરી અને વાસ્તવિક પરિવર્તનની શક્યતાઓને મર્યાદિત કરતા અવરોધો પણ લાદ્યા.
એટલે કે આઝાદી મળી, નવી તકો ઊભી થઈ, પણ સાથે સાથે નવા પડકારો, નવી મર્યાદાઓ પણ આવી.
બિલકુલ.
આખી ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ અને આંખો ખોલનારી રહી. મારા માટે વ્યક્તિગત રીતે શીખવા મળ્યું કે ઇતિહાસ ક્યારેય પૂરો નથી થતો, એ સતત આપણી સાથે ચાલતો હોય છે અને વર્તમાનને ઘડતો હોય છે. વિસંસ્થાનીકરણ કોઈ વીતી ગયેલી ઘટના નથી. એની અસરો આજે પણ આપણી આસપાસ, આપણા સમાજમાં, આપણી વિચારસરણીમાં જીવંત છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે ઇતિહાસના આવા જટિલ અને ઘણીવાર દુઃખદાયક પ્રકરણોને સમજવા માટે આપણે એની બધી ગૂંચવણો, એના બધા વિરોધાભાસો સાથે જોવાની હિંમત કરવી પડે છે. એને સરળ બનાવી દેવાથી સત્ય છુપાઈ જાય છે. ભલે અઘરું હોય, પણ એને સમજવાનો પ્રયાસ જ આપણને સાચી દિશામાં લઈ જઈ શકે છે.
તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. જો વિસંસ્થાનીકરણે રાજકીય આઝાદી આપી, પણ સાથે નવી આર્થિક અને સાંસ્કૃતિક નિર્ભરતાઓ પણ ઊભી કરી, તો આજે, આજના સમયમાં, સાચા અર્થમાં વિસંસ્થાનિત થવું એટલે શું? ખાસ કરીને જ્યારે આપણે આર્થિક સ્વાયત્તા અને આપણી પોતાની સાંસ્કૃતિક ઓળખની વાત કરીએ છીએ, ત્યારે આ એક પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.